वचन नंबर 139 तारीख 11/7/89 48 मिनट समयसार गाथा 7।
ઉત્પન્ન કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થાય, અને ઓલું કરવામાં ના આવે તો ઉત્પન્ન તો ખ્યાલ થાય. એમાં બે છે. ભેદને ઉત્પન્ન કરી એમ એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને એટલે આત્માને એટલે જ્ઞાયકને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે, તેથી તે વ્યવહાર છે. અભેદમાં ભેદ કર્યો એટલે વ્યવહાર થયો છે, સર્વોચ્ચ વ્યવહાર પણ વ્યવહાર છે. પરમાર્થી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એટલે અનંત ગુણોને, પર્યાયનો અર્થ ગુણોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તેમાં ભેદ નથી. ભેદ તો સમજાવવા માટે ઉત્પન્ન કરવામાં આવે છે. સ્વભાવથી ભેદ ઉત્પન્ન થતો નથી, સ્વભાવથી પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાયનો તો ઉપજો એનો શું એનો સ્વભાવ છે. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, એટલે ગુણ છે કે દ્રવ્યનો જ એક અભેદનો જ ભેદ છે, એક જ પ્રકાર છે, એક જાત છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? અવસ્તુ એને તો વ્યવહાર કહેવાય, પણ આ તો અવસ્તુ તો નથી. અવસ્તુ નથી છતાં એને વ્યવહાર કેમ કહ્યો? અને વ્યવહાર આત્મામાં નથી એનો નિષેધ કેમ કરો છો? છે એનો નિષેધ કેમ કરો છો? કે ભેદ કરવાથી વ્યવહારનો જન્મ થાય છે, માટે નિષેધ કરીએ છીએ. એ તો બીજાને શિષ્યોને સમજાવવા માટે છે. વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો હવે અનુપ પર્યાયને પીને બેઠો છે. દ્રવ્ય એમ કહ્યું ને, એક રસ છે, એક રૂપ છે, તેનું સમાધાન એ તો ખરું છે, એ તો તારી વાત ખરી છે. પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રદાન કરી ઉપદેશ છે, અભેદને મુખ્ય કરીને ઉપદેશ આપવામાં આવે છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી અભાવ નહીં, પણ ગૌણ કહેવાથી અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કર્યો છે. ભેદનો અભાવ નહીં, પણ ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કરવામાં આવે છે. આ અભેદમાં ભેદને ગૌણ કરાય, સમજી ગયા? પ્રમાણના વિષયમાં, આખા પ્રમાણના વિષયમાં પર્યાયને ગૌણ કરે તો પ્રમાણની સિદ્ધિ થાય, પણ પર્યાયનો અભાવ છે એ દ્રષ્ટિનો વિષય, સમજી ગયા? ત્યાં જે ગૌણ મુખ્ય વાત છે એ પ્રમાણના આખા પદાર્થની સિદ્ધિમાં મુખ્ય ગૌણ હોય, પણ જયારે દ્રષ્ટિનો વિષય હોય ત્યારે પર્યાય એમાં ગૌણ નથી, પર્યાયનો એમાં અભાવ છે, અત્યંત ભિન્ન છે એ નહીં. અને ગુણ તો એમાં છે, માટે ગુણ ભેદ કર્યો છે તો એને વ્યવહાર કર્યો એનું કારણ કે એને ગૌણ કરીને નથી એમ કર્યું, એનો અભાવ નથી ગુણનો. પર્યાયનો તો અભાવ છે, પર્યાયનો તો સામાન્યમાં વિશેષનો અભાવ છે, પણ સામાન્યમાં જેવો પર્યાયનો અભાવ છે એવો ગુણનો અભાવ નથી. ગુણનો તો સદભાવ છે,
ભેદનો અભાવ,
ભેદનો અભાવ કેમ કે ભેદના લગતે વિકલ્પ થાય કે છે. અહીંયા નિર્વિકલ્પ અનુભવ કરાવ્યો છે, એ બહુ સરસ અભાવ છે. જ્યાં સુધી વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ છે. કરતા કર્મ વિકાસમાં ધોરણો 95 કસ લખેલું છે. વિકલ્પ ઉઠે છે કરતા, અને વિકલ્પનું કર્મ આવી કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિથી છે. એ વિકલ્પ તૂટીને વિકલ્પ કેમ થાય એ અમારું પ્રયોજન છે. એટલે ભેદના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય છે, માટે ભેદને ગૌણ કરી અભેદની દ્રષ્ટિ કરાવતા એને વિકલ્પ ઉત્પન્ન દિર્વિકલ્પનો સમય પસંદ થાય. સમય દર્શનનો જે દિર્વિકલ્પ છે અંદર થાય છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી અભેદ સારી રીતે માલ પડી શકે, તેથી ભેદને ગૌણ કરીને એને વ્યવહાર કર્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે હવે આ પ્રયોજન અહીં એવું પ્રયોજન સિદ્ધ કરવું છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી. ભેદ જ્યાં સુધી લક્ષમાં આવે ત્યાં સુધી વિકલ્પ જ ઉત્પન્ન થયા કરે, અનુભૂતિ ન થાય અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, સરાગી છે માટે જ્યાં સુધી રાગાદી ખોટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. જો આ મુખ્ય વાત છે, ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વિકરાગ થયા બાદ, નિર્વિકલ્પ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. ત્યાં નયનું આલમન રહેતું નથી, કોઈ વિકલ્પ જ નથી. ત્યાં નિર્વિકલ્પ ધ્યાનના ભાવમાં ભેદાભેદ જ્ઞાતા થઈ જાય. એટલે અભેદનો પણ જ્ઞાતા અને જે ગુણો છે એનો પણ જ્ઞાતા, અને ગુણને ભેદ કેવો, ગુણને ભેદ અને ગુણીને અભેદ, એ ભેદાભેદનો જ્ઞાતા થાય. જ્ઞેયમાં દ્રેપણીયનો જ્ઞાતા થાય, જ્ઞામાં ગુણી અને ગુણનો જ્ઞાતા થઈ જાય, ભેદાભેદનો જ્ઞાતા. એટલે કઈ દોષ લાગતો નથી, નિરીક્ષ ધ્યાનમાં જેમ છે જાણી લે. નયનું પ્રયોજન નો જ ઉપદેશ કરવો જોઈએ. વ્યવહાર શા માટે કહો છો? કેમ કે તમે જેમ કહો છો કે અભેદમાં ભેદ કરીને જ્યાં ભેદનું લક્ષ થાય છે ત્યાં તો વિકલ્પ ઉત્પત્તિ થાય છે. તો જો ભેદના લક્ષે વિકલ્પની ઉત્પત્તિ થતી હોય તો ભેદનો ઉપદેશ શા માટે કરવો? એકનો અભેદનો જ ઉપદેશ આપવો જોઈએ કે જેથી કરીને જીવનને નિર્વિકલ્પ અનુભવ થઈ ગયા. તમારું પ્રયોજન તો એ જ છે ને કે નિર્વિકલ્પ અનુભવ કરાવો છે, તો પછી ભેદથી વાત કરશો અને ભેદથી સાંભળશે જીવો તો નિર્વિકલ્પ પણ થશે. માટે ભેદની વાત બંધ કરી છે, અભેદ આત્માની વાત કરો ને, શા માટે કરતા નથી એ. એવું સંકલન કરી છે વ્યવસ્થિત બધું. એના ઉત્તર ચાખા કે શા માટે અમે ભેદનો ઉપદેશ આપીએ છીએ? ભાષા અનાર્ય વિના સમજાવી શકાય અનાર્ય. વ્યવહાર અભેદ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. જેમ અનાર્ય જનને અનાર્ય ભાષા વિના, એની ભાષા વિના અજ્ઞાની જીવ બધા અનાર્ય રહી શકતા નથી. અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી. તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. ઉપદેશ જ અભેદનો ન હોય, અભેદનો અનુભવ હોય, જ્યાં ઉપદેશ આપો ત્યાં વ્યવહાર થઈ ગયો. ઉપદેશ નહીં હોતા, અને જ્યાં ઉપદેશ આપ્યો તો ઉપદેશ આપો ત્યારે અભેદમાં ભેદ કરીને સમજાવવું જોઈએ, બીજો તો કોઈ ઉપાય નથી. અભેદ તો સમજતો નથી, આત્મા આત્મા કયો તો સમજતો નથી. તો આત્મા કોને કેવો કે જાણે કે આત્મા દેખે કે હા એ બરાબર થઈ ગયા, એ સમજાય, બીજું કોઈ સમજાય. મેંડાની જેમ મેંડો કયો, મેંડા કયો, ઘેટા કયો, કરે મેંડાની જેમ આંખો પાડીને ટગા ટકટક જોઈ રહે છે, તિર્યન છે. પણ જયારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ જેમ સ્વસ્તિકનો અર્થ જાણે છે એમ એ મ્લેચ્છની ભાષા પણ જાણે છે, બે ભાષા જાણનાર. બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા બોલીને, એ મ્લેચ્છ ભાષા શું હોય એમાં લખ્યું નથી, મ્લેચ્છ ભાષા શું બોલ્યા નહી, એ તો એનો અર્થ સ્વસ્તિકનો અર્થ કર્યો, સ્વસ્તિનો અર્થ કર્યો. પણ એ મ્લેચ્છની ભાષા આ તો ગુજરાતી ભાષા છે, તારું અવિનાશી કલ્યાણ થાવ તો ગુજરાતી ભાષા છે, એની ભાષામાં એ સમજે. હા, એ બીજી ભાષા છે, મ્લેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ. આ અવિનાશી કલ્યાણ થાવો એ ગુજરાતીમાં બોલે તો એવો ન સમજે, આ તો ગુજરાતી છે, એ ગુજરાતી બોલે તો એવો ન સમજે. એની ભાષામાં તારું અવિનાશી કલ્યાણ થાવ એનું એક વાક્ય હોય એ નક્કી એટલે સમજી જાય, એની ભાષામાં કેવું જોઈએ ને. આ તો ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષા ન સમજી તારું અવિનાશી કલ્યાણ થાવ એવી એની ભાષામાં એને આશીર્વાદ આપ્યો. એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય. આ શું આની વિદ્વતા, એ વિદ્વતા કેટલી છે, જેવી સ્થિતિ છે એ વર્ણન કરે. અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય, હર્ષના આંસુ આવી જાય, તારું અવિનાશી કલ્યાણ થાવ ના તો ખુશી ખુશી થઈ ગયો. એવો તે મ્લેચ્છ એ સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે, એનો વાચ્ય સમજી ગયો. બસ એ દ્રષ્ટાંત પૂરો છે. એવી રીતે વ્યવહારીજન એટલે અજ્ઞાની, પણ આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દોનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહીત હોવાથી સ્વસ્તિ એમ કહ્યું કે સ્વસ્તિની જગ્યાએ આત્મા એમ કહ્યું, તો સ્વસ્તિનો અર્થ નહોતો સમજતો એમ આત્મા એમ કહેવાથી વ્યવહારિક જન સમજી શકતો નથી આત્માના સ્વરૂપ. નવલતા મેંઢાની જેમ આંખો કાઢીને ચક્ર જોઈ રહે છે, સમજ્યા કરે તમે આત્મા છો, તમે ભગવાન છો, સમજી ન શકે ડક્ટર પ્યાર કરી આ શું કહી શકું એનું વાચ્ય ન સમજી શકો ને એટલે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર જો અભેદનું પણ જ્ઞાન છે અને અભેદમાં ભેદ છે એનું પણ એને જ્ઞાન છે, ભેદથી એને સમજાવે છે પણ ભેદનું અવલંબન નથી, ભેદનું લક્ષ્ય નથી. એનું અભેદ કઈ લક્ષ્ય રહેતા હે અને અભેદમાં ભેદ કરીને સમજાવે છે. છતાં જો અભેદમાં ભેદ કરીને સમજાવે અને જો છતાં એને સમ્યક દર્શન જ્ઞાન લીએ છે, સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાની એમ કહ્યું ને, વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યક જ્ઞાનરૂપી માર્ગને ચલાવનાર સમ્યક જ્ઞાન તો છે, જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા એમ એને સમજાવવા માટે અભેદમાં ભેદ કર્યો. પણ ભેદનું લક્ષ્ય નથી એને, અભેદનું લક્ષ્ય છૂટે નહીં અને ભેદનું જ્ઞાન થઈ જાય. અભેદનું લક્ષ્ય છૂટે નહીં અને ભેદનું જ્ઞાન થઈ જાય. ભેદનું જ્ઞાન કરાવે એટલે ભેદનું લક્ષ્ય થઈ જાય છે એમ છે નહીં, તો સમ્યક જ્ઞાન રહેતું નથી. આ તમારા વ્યાખ્યાનમાં બહુ ચોખ્ખું છે, લક્ષ્ય ઉપર બહુ વધુ છે. તમે વાંચ્યું વાત કરી બહુ સારું. જો ભેદનો ભેદ કરીને સમજાવે છે ત્યારે લક્ષ તો ભેદ ઉપર કર્યું છે પણ ઉપયોગ ભેદથી છૂટી ગયો છે. લક્ષ્યનો ઉપયોગ બે વસ્તુ જુદી છે, ઉપયોગ છૂટ્યો છે લક્ષ્ય. છતાં કે છે જ્ઞાન કે આત્મા દર્શન કે આત્મા. હવે જુઓ નાયક કે આત્મા, નાયક કે આત્મા એવું પરિણામ ચાલુ છે અને કે છે જ્ઞાન કે આત્મા હો દર્શન કે આત્મા, એને કે છે કે જ્ઞાન કે આત્મા. હવે એને તો લક્ષ્મણ નાયક કે આત્મા જોજો, એને તો લક્ષ્મણ છે નાયક કે આત્મા છે. પણ અભેદમાં ભેદ બીજાને સમજાવવા માટે જ્ઞાન કે આત્મા. હવે એને ખબર તો છે કે જ્ઞાન કે આત્મા નથી, એને તો ખબર છે બરાબર, છતાં જ્ઞાન કે આત્મા એમ કહેવા છતાં શ્રદ્ધાનો દોષ લાગતો નથી.
શ્રદ્ધાનો દોષ जैसा स्वरूप है ऐसा तो उसके लक्ष्य
में चालू है, लक्ष्य छूटा नहीं है आत्मा पर। अरे वेद में भेद किया तो शुद्ध उपयोग छूट जाता है, शुद्ध उपयोग छूटता है, शुद्ध प्रणति रह जाती है, इंद्रिय ज्ञान का व्यापार चालू रहता है। तीन बात है, ગાયક છું એવું પરિણામ તો નિરંતર યા કરે, છતાં એના પરિણામમાં શ્રદ્ધા જ્ઞાનમાં ગાયક શોભે જ છે અને એને કહે છે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ કહેવા છતાં જ્ઞાન તે આત્મા એમ શ્રદ્ધામાં આવતું નથી, એમ પોતે માનતા નથી, એમ જાણતા નથી, પણ બીજાને સમજાવવા માટે આટલું અભેદમાં ભેદ કર્યા સિવાય બીજાને સમજાવી શકાતું કે તે પરમાર્થ રચનાથી જ છે, પરમાર્થ સમજાવી શકાતો અનુભવી શકાય, માટે વેદમાં વેદ કરીને સમજાવે છે। ત્યારે લક્ષ આત્મા ઉપર છે, શુદ્ધ ઉપયોગ છૂટી ગયો, શુદ્ધ પ્રણતિ રહી ગઈ, શુદ્ધ પ્રણતિ રહી ગઈ અને શુદ્ધ ઉપયોગ છૂટી ગયો અને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલુ થઈ ગયો। હવે એ જે ગુણભેદ કર્યો ને, ગુણભેદ એટલે વિપરિણામ થઈ ગયું,
શુદ્ધોગ્યો
ઇતના વિપરિણામ હો ગયા તો સાથે ઇતના અસ્થિરતા કા રાજ ભી પ્રગટ સાથે કહે છે તો અસ્થિરતા કા રાજ છે। ઇન્દ્રિય જ્ઞાન તો હે ને, ઇન્દ્રિય જ્ઞાન હે અને જો ये अभेद ये था, अभी वो ये हो गया, ये तो रह गया, उपयोग में ज्ञान आ गया, उपयोग में ज्ञायक नहीं आया, अभी प्रणति में तो क्या है उपयोग में छूट गया,
उपयोग में ज्ञान आ गया,
ज्ञान आ गया, वेद आ गया, वेद आ गया तो विकल्प भी उसको ઉડાણની વાતો છે। અને બેસી જાય મધ્યસ્થ રીતે વિચારે કે આ સ્થિતિ થાય છે સમજાવવા માટે, જ્ઞાનતી આત્મા એને તો શ્રદ્ધામાં તો નથી જ્ઞાનતી આત્મા, છતાં ભાષામાં આવ્યું કે નહીં,
ઉપયોગ છૂટી
ગયો, એટલું દોષ છે, દોષ થઈ ગયો, જ્ઞાનતી આત્મા છે નહીં અને છતાં કેવો ઉપયોગ ને ખટકે છે, પણ એનો એવો કાવ છે એ સકાવ છે। જયારે વ્યવહાર પરમાત્મા પર સમ્યક જ્ઞાનરૂપી માર્ગને ચલાવનાર સાથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શુદ્ધ કહેનાર પોતે જ પોતે વ્યવહાર માર્ગમાં રહીને લ્યો નિશ્ચિત તો લક્ષ્મણ છે પણ ભેદમાં ભેદ કર્યો એટલે વ્યવહાર થઈ ગયો વ્યવહાર માર્ગમાં આવી ગયા વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે જો હંમેશા શબ્દો છે ને ઇમ્પોર્ટન્ટ છે સમિત દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય હંમેશા પ્રાપ્ત ન હોય પણ ગુણ હંમેશા પ્રાપ્ત થાય એટલે અહીંયા ગુણ ભેદ છે પર્યાય ભેદ નથી દર્શન જ્ઞાન ચારિત્ર જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે અને જેષ્ઠ આચાર્ય ભગવાને પર્યાય નો થોડો લીધો છે એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે આત્મા સમજાવો છે ને એ દર્શનના ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે શીતલતાને અને સ્વચ્છતાને હંમેશા પ્રાપ્ત હોય તે પાણી છે શીતલતા અને સ્વચ્છતા એ બેને હંમેશા પ્રાપ્ત હોય તે પાણી છે જે શીતલતા અને ઉષ્ણતા થઈ ગઈ તો એ પાણીનું લક્ષણ ન રહ્યું અને સ્વચ્છતાને બદલે મલિનતા પાણીનું ન રહ્યું લક્ષણ ન રહ્યું તો શીતલતા અને સ્વચ્છતા હંમેશા જેને પ્રાપ્ત હોય એને પાણી કહેવામાં આવે છે ગુણરૂપ શીતલતા ગુણ અને સ્વચ્છતા પણ એને ગુણરૂપ છે એને હંમેશા પ્રાપ્ત હોય એને પાણી કહેવામાં આવે છે તો કોઈ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષ ન લાગે હંમેશા ગુણ તો હંમેશા ગુણીની સાથે તાદાત્મ છે એટલે હંમેશા શબ્દ વાપરો ને એ ગુણનો અર્થ થાય છે એમ જે આત્મા છે હંમેશા પ્રાપ્ત હોય એમ કોઈ કાળ એવો ન હોય કે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ એમાંથી નીકળી જાય એવું ન હોય ચોથું ગુણસ્થાન નીકળી જાય તેરમું નીકળી જાય ચૌદમું નીકળી જાય એટલે એ એનું લક્ષણ નથી એમ દ્રષ્ટિના વિષયથી ગુણને લક્ષણ કહ્યું છે અને યોગને યોગી ઉપયોગ લક્ષણ શુદ્ધ ઉપયોગ લક્ષણ અને સહજ જ્ઞાન લક્ષણ યોગ સાથ કરતા એ સહજ જ્ઞાન દર્શન લક્ષણ એની પ્રધાનતા એની ગુણની પ્રધાનતા કરી ઉપકાર સુધરકારે ઉપયોગી બરાબર છે જ્યાં જ્યાં જે જે યોગ છે એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે સમજી ગયો ઓ એમ મારા દર્શન છે ત્રણેકાર રહેલા છે ત્યાં તેવું જયારે તુર્ત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો સુંદર બોધ તરંગો જ્ઞાન તરંગો ઉછરે છે એવો તે વ્યવહારી જન તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે એ રીતે જગત લેશના સ્થાને હોવાથી આખા જગતને અજ્ઞાનીને અને વ્યવહાર નહીં પણ મ્લેચ્છ ભાષા સ્થાને હોવાને લીધે લ્યો આ વ્યવહાર નહીં છે એ મ્લેચ્છ ભાષાના સ્થાને છે આર્ય ભાષા નથી એની હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક કેનાર હોવાથી પરમાર્થનો પ્રતિપાદક એટલે કેનાર કેનાર છે હોવાથી વ્યવહાર નહીં સ્થાપન કરવા છે પરમાર્થને બતાવે છે માટે સ્થાપાયું છે પણ દ્વેકી છે તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું એ વચનથી તે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એટલે કે જ્ઞાન તે જ આત્મા એમ શ્રદ્ધા કરવાલાયક જ્ઞાન તે આત્મા એમ એમ લે પણ જ્ઞાન તે જ આત્મા એમ નહીં જ્ઞાન તે આત્મા એ બરાબર છે હા પણ જ્ઞાન હી આત્મા તો દોષ આવી ગયો અનુસરણ થઈ ગયું જ્ઞાન તે આત્મા બરાબર છે છે ને, જ્ઞાન કે આત્મા એ બરાબર છે, પણ જ્ઞાન હિ આત્મા તો એ વ્યવહારનો અનુસર તો એ એક ગુણને આત્મા માન્યો. હા, એ મિથ્યાત્વ નો દોષ લાગ્યો. સાધકને દોષ ન લેવો, જ્ઞાન પ્યાર દર્શન પ્યાર, સમજી ગયા? પણ જ્ઞાન હિ આત્મા, દર્શન હિ આત્મા, એ ગુણને ગુણી માન્યો, મિથ્યાત્વ નો દોષ.
એટલે
નિષેધ કર્યો કે જ્ઞાન કે આત્મા નથી, દર્શન કે આત્મા નથી, માટે નિષેધ કર્યો, અનુસરો નથી. પ્રતિપાદન ભેદ કે અભેદનું કર્યું, પણ ભેદ છે તે આત્મા નથી. શીતલતા ને સ્વચ્છતા એ પાણી છે, પણ શીતલતા હિ અને સ્વચ્છતા હિ પાણી દોષ છે. હું તો એક ધર્મ તો ધર્મી માનતી, પાણી કાંઈ તો સ્વભાવ નહીં, એટલે તો બહુ ગુણ હે. યોગ જીવનો લક્ષણ છે, એ જ્ઞે પ્રધાન છે, જ્ઞાન પ્રધાન છે, અને જ્ઞાન તે આત્મા લક્ષણ છે, દ્રષ્ટિ પ્રધાન. જ્ઞાન તે આત્મા, જ્ઞાન એ આત્મા, એ સાચી એટલો ફરક
છે. આત્મા માન લીધી
એ લગાયા ને ખલાસ થઈ ગયું, જ્ઞાન કે આત્મા દોષ નથી.
પ્રતિપાદન
તો માન દિયા તો અનુસરણ કરી દે, વ્યવહાર કા અનુસરણ કરે જીસી ચીજ નહીં. નહીં હોના
જોઈએ,
જો પ્રતિપાદન કરતા હે તો અનુસરણ નહીં કરતા, પ્રતિપાદન કરતા હે વો અનુસરણ નહીં કરતા, અનુસરણ તો અભેદ કહી રહેતા હે. અનુસરણ નહીં કરતા હો, અનુસરણ તો આત્મા અભેદ કઈ રહેતા,
અનુસરણ તો પરમાર્થ કઈ
હોતા હે. હા, કેટલી હોશિયારીથી વ્યવહાર પરમાર્થ તો પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય એક શબ્દ તો બધું કહે,
બધું કહી દીધું.
પ્રતિપાદક પણ કર્યું અને અનુસરણ પણ આવ્યું
નહીં,
અને ઓલો સમજી ગયો, ઓલોએ પણ અનુસરણ ના કર્યું, એ અભેદને અનુસરવા માંડ્યો. નિકટવર્તી શિષ્ય છે ને, ભાવથી નિકટ છે, એટલે એ સમજાવે છે તો એનો ઈરાદો સમજી જાય, ઈરાદો
સમજી સમજી જાય,
વાતચીત સમજી, એટલે બહુ તરંગ ઉઠે છે, એટલે બહુ તરંગ વિચાર. નાયક જ છે, દર્શન નથી, વેદ તો સમજાવવા માટે, શિષ્યોને સમજાવવા માટે છે. વેદ તો અનુસરવા યોગ્ય નથી, ગુરુ કે જે ગુરુ અનુસરતો નથી તો તું ક્યાં અનુસરવા માંગે, અનુસરવા માટે નથી કહ્યું, સમજાવવા માટે છે. અનુસરવા માટે તો એક અભેદ જ છે જ્ઞાય.
ઉપર બતાવું છું
હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? ચક્ષિગાથામાં પ્રમત અપ્રમ દશાનો નિષેધ કર્યો, સાતમી ગાથામાં શિષ્યોને સમજાવવા માટે, ધર્મ અને ધર્મી સ્વભાવથી અભેદ હોવા છતાં એના કેટલાક અસાધારણ ધર્મો દ્વારા શિષ્યોને સમજાવે છે કે જે હંમેશા જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. એમ કહ્યું પછી એ ગુણભેદનો પણ નિષેધ કરી અનુભવ કરાવે છે અને પછી સાત ગાથા પછી આઠમી ગાથા આવી કે વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, મ્લેચ્છનો દ્રષ્ટાંત આપી અનારી ભાષામાં સમજાવે છે. અને વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે તો પણ અનુસરવા યોગ્ય નથી, જાણી એનું લક્ષ્ય છોડી અને અભેદનું લક્ષ્ય કરતા નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ શાસ્ત્રનું પ્રશ્ન માત્ર અનંત કાળથી એકાંતે ભેદના લક્ષ્યે થતા સંકલ્પ વિકલ્પ, એકાંતે અભેદમાં જતા સંકલ્પ વિકલ્પનો અભાવ છે, નિર્વિકલ્પ અનુભૂતિ છે. આ શાસ્ત્રનું પ્રયોજન છે. તેથી ભાવાર્થકર્તા એમ કહે છે કે આ શાસ્ત્રનું પ્રયોજન જીવને નિર્વિકલ્પ અનુભવ કરાવવાનો છે અને એ અભેદના લક્ષ્યે જ થાય છે. ભેદના લક્ષ્યે હંમેશા વિકલ્પ અને વિકલ્પની સાથે કર્તા કર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી છે. આત્મા કરતા અને વિકલ્પ આત્માનું કર્મ એવી કર્તા કર્મની પ્રવૃત્તિ કર્તા કર્મ અધિકારમાં છેલ્લે 94 વર્ષમાં એ વાત કરી. એટલે જ્યાં સુધી વિકલ્પની લાળ ચાલુ છે એક વખત